તારીખ 24/2/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 176 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 662
ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાન સ્વરૂપ છે અને ક્રોધાદિ ભાવ કર્મ જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ શરીરાદિ નવ કર્મ એ બધા પુદ્ગલ દ્રવ્યના પરિણામ હોવાથી જળ છે. ઉપયોગ છે ચૈતન્ય અનુધાયી પરિણામ ઉપયોગ સૂત્રમાં પરિભાષા બાંધી છે. જે ચૈતન્યને અનુસરીને જેનું વિધાન જેનું સર્જન ચૈતન્યને અનુસરીને થાય છે એવા પરિણામને ઉપયોગ કરીએ છીએ. વિધાન થવું એટલે નિર્માણ થવું, અનુવિધાયી અનુસરીને નિર્માણ થવું. આ વિધાતા શબ્દ એનામાંથી આવ્યો છે. એમાંથી સર્જન થાય છે, ઉત્પન્ન થાય છે. ચૈતન્યને અનુસરીને જેની ઉત્પત્તિ છે જેનું સર્જન છે એવા પરિણામને ઉપયોગ કહેવામાં આવે છે. એટલે કે ઉપયોગ છે તો ચૈતન્યનું પરિણામ, એમાં ચૈતન્ય પણ છે, ચૈતન્ય સ્વભાવ એમાં વ્યાપ્ત છે, પ્રાપ્ત છે. તેથી ઉપયોગ છે તે જ્ઞાન સ્વરૂપ છે. ઉપયોગ સામાન્ય લેવાય, ઉપયોગ છે તે જ્ઞાન સ્વરૂપ છે. એમાં મતિ જ્ઞાનનો ઉપયોગ, શ્રુતિ જ્ઞાનનો ઉપયોગ, અભિજ્ઞાનનો ઉપયોગ, મનોપ્રય જ્ઞાનનો ઉપયોગ કે કેવળ જ્ઞાનનો ઉપયોગ એવા ભેદ ન લેવા. જ્ઞાનનો ઉપયોગ એમ સામાન્ય ભેદ વિનાનો. જ્ઞાનનો જે ઉપયોગ એ ચૈતન્ય અનુવિધાયી પરિણામ છે અને તે જ્ઞાન સ્વરૂપ છે એમ અહીંયા કહે છે. શું કહ્યું? તે જ્ઞાન સ્વરૂપ છે. ઉપયોગ છે તે જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાનનું સ્વરૂપ છે એ આત્માનું સ્વરૂપ છે. આમ જ હા, પલટવા વાળો છે. ઉપયોગ પલટવા વાળો છે. પણ એ વાત કરી એમને કે ઉપયોગ ભલે પલટવા વાળો છે પણ જે જે પર્યાયને પ્રાપ્ત કરીને વ્યાપીને એ પ્રવર્તે છે અને જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે. આમ લીધું છે, પલટે છે પણ એની નાસ્તી નથી લેતા, ગ્રહણ કરીને નિવર્તે છે. પલટવામાં ઉત્પાદન વ્યય પ્રવર્તવું અને નિવર્તવું બંને છે. પણ પ્રવર્તે છે એમાં જે તે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે, નિવર્તે છે ત્યારે પણ તે જ કાળમાં બીજી પર્યાયમાં વ્યાપીને એ નિવર્તે છે. વ્યાખ્યા કરે છે, હેતુ છે તેવા પાછા ભાગ લીધી છે ને, મોક્ષ અધિકારમાં આપણે મોક્ષ અધિકારમાં 294 બેઠા એવી છે. ત્યાં ભેદ જ્ઞાન નો જ અધિકાર ચાલ્યો છે ને, આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે કારણ કે તે સમસ્ત શ્રેષ્ઠ દ્રવ્યોથી અસાધારણ છે. તે ચૈતન્ય પ્રવર્તતું થકું ચૈતન્ય પ્રવર્તે છે એમ કહે છે. એ ચૈતન્ય પ્રવર્તતું થકું જે જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે, અને નિવર્તતું થતું જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે. હા, પણ એવા શું છે કે પ્રવર્તવું 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 એની હૈયાતી ચાલુ લે છે. ચૈતન્ય છે એ ચાલુ ને ચાલુ રહે છે, ચૈતન્યનું ચાલુ પણ લે છે. ચાલુ 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 એક પર્યાય છૂટી અને બીજી પર્યાય થાય છે, એક પર્યાય વ્યય થઈને બીજી પર્યાય થાય છે, એક પર્યાયમાં બીજી પર્યાયનો સદંતર અભાવ છે, અને તેથી તેને વ્યતિરેકનું નામ દેવામાં આવ્યું છે શાસ્ત્ર પરિભાષામાં. વ્યતિરેક વ્યતિરેક એક જુદાપણો, એક પર્યાયથી બીજા પર્યાયનું સદંતર જુદાપણું હોવા છતાં ચૈતન્ય છે એ સળંગ રહે છે બંધોના, ચૈતન્યનું સળંગ પણ છે. છરીના દ્રષ્ટાંત લઈએ, છરી ઉપર કાટ લાગ્યો છે, કાટની અવસ્થા વાળી છરી ચરાણ ઉપર ચડાવતા કાટ નીકળે અને ચળકાટ આવે ત્યારે છરી પણે છરીની અવસ્થા પણે છરી પણે એટલે છરીની અવસ્થા પણે છરી છરી પણે રહે છે. જ્યારે કાટ જાય છે અને ચળકાટ આવે છે એવું અવસ્થાંતરપણું છે, ત્યારે પણ અનવસ્થાંતરપણું પણ છે. આમ છે ધ્રુવ પણ રહે છે, પણ અહીંયા શક્તિરૂપ ધ્રુવ એટલો વિચાર નહીં કરતા, વ્યક્તિરૂપ ધ્રુવ લેવું છે. ધ્રુવ બે જાતના, ધ્રુવ છે એ બે જાતના, એક તો જે સ્વીકારી શક્તિનો ભંડાર છે એક રૂપ રહે છે એ ધ્રુવ સામાન્ય છે, એ ધ્રુવ સામાન્ય શક્તિરૂપ ધ્રુવ સામાન્ય છે. એક અનાદિ અનંત પરિણમતું દ્રવ, અનાદિ અનંત પોતાને પોતાના અસ્તિત્વમાં એ ધ્રુવ છે, ત્યારે એ નથી. પરિણામ પ્રવાહમાં રહેલું જે પદાર્થ જે દ્રવ એ હંમેશા છે, ધ્રુવ છે એટલે હંમેશા છે, એ ક્યારે નથી. એ પર્યાય સહિતનું પણ ધ્રુવ છે, એ પણ ધ્રુવ સામાન્ય છે, ત્યાં કોઈ અવસ્થા ભેદો ન જોવા નથી. અનાદિ અનંત પર્યાય સહિતનું દ્રવ રહે છે કે નહીં, ભલે પર્યાય કેમ કે ના રહેતી હોય એ વિષય નથી, પણ અનાદિ અનંત જેની હૈયાતી રહે છે ધ્રુવ થઈ ગયું. ક્યારે અધ્રુવ થયું હોય અને ક્યારે અવસ્થા વગરનું છે, ક્યારે અવસ્થા વગરનું એમ પરિણામ સામાન્યમાં રહેલું એ પણ આખો પદાર્થ પ્રમાણનો વિષય પણ એક અપેક્ષા એ ધ્રુવ છે, અને નિશ્ચયનો વિષય પણ એક અપેક્ષા એ ધ્રુવ છે. આ બે ધ્રુવ છે, એ સામાન્ય વિષય છે, જે શક્તિરૂપ સામાન છે એનો ભેદ લીધો છે. એનો ભેદ નગ 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 નો પણ લે છે, એમાં આખું દ્રવ લેવું છે. ન પણે એનો પ્રવાહ ચાલુ છે, એ ચૈતન્ય પ્રવર્તિ થતું પ્રવર્તું છે, એ પર્યાયનો વિશે સાથે લેવામાં આવે છે. ચૈતન્ય પ્રવર્તિ થતું કેમ કે જ્ઞાન કરાવવું છે ને, એટલે જ્ઞાનની પર્યાયથી રાગને જુદો પાડીને સ્વભાવ પકડાવો છે, એટલે જે સ્વભાવનું ગ્રહણ કરવું છે એમાં પર્યાયમાં વ્યાપ્ત સ્વભાવ છે, પ્રગટ સ્વભાવ છે, પ્રસરેલો સ્વભાવ છે ત્યાંથી પ્રસરેલો ને અપ્રસરેલો બંને ઉપાડી લીધો છે ગ્રહણ કરવાનો, માત્ર પર્યાય તો નથી લીધો એમ છે. એટલે ચૈતન્ય 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 છે, ચૈતન્ય પરિણમતું થકું, પ્રવર્તું થકું અને ચૈતન્ય નિવર્તું થતું. એમ ચૈતન્ય પોતે જ પરિણમે છે, ચૈતન્ય પોતે જ નિવર્તે છે, અન્ય પર્યાય ને ગ્રહી ને સાવ નિવર્તું નથી. ઉત્પાદન ઉલટો સુલટો વ્યાપનું બંનેમાં સરખું નિવર્તું થાય છે ત્યારે અન્ય પર્યાયના ગ્રહણ પૂર્વક નિવર્તું થાય છે. નિવર્તમાને પ્રવર્તમાની જેમ સીધું સાદું નથી લીધું. જ્યારે ચૈતન પ્રવર્તે છે કોઈ પણ અવસ્થા વિશેષમાં ત્યારે તે પ્રગટપણે પ્રવર્તે છે, પણ જ્યારે તે નિવર્તે છે ત્યારે અન્ય પર્યાયના ગ્રહણ પૂર્વક નિવર્તન એને થાય છે. આ પુસ્તકની જે ખોલેલી અવસ્થા છે, પછી બંધ કરીએ એ પુસ્તકની જ અવસ્થા થઈને, તો ખોલેલી અવસ્થા છે એમાં બંધ થયેલી અવસ્થાનો અભાવ છે અને બંધ થયેલી અવસ્થામાં ખોલેલી અવસ્થાનો અભાવ છે, કેમ કે બંને તદ્દન વિરુદ્ધ છે. છતાં એ અવસ્થા જ અવસ્થાંતરપણાને પ્રાપ્ત થાય છે. પુસ્તક બંધ અવસ્થાને પ્રાપ્ત થયું થકું ખોલેલી અવસ્થાથી નિવૃત્તિ છે, અને બંધ અવસ્થામાં હતું એમાંથી નિવૃત્તિને ખુલેલી અવસ્થાને પ્રાપ્ત થયું થકું એમાં ક્યાંય પુસ્તકનો ગેરહાજરી નથી. પુસ્તક સવન છે, પર્યાય સહિતનું પુસ્તક સવન છે, ત્યારે અવસ્થા વિનાનું પણ પુસ્તક નથી નિવર્તે છે. ત્યારે પણ કોઈ પણ અવસ્થા નથી નિવર્તે છે ત્યારે પણ. આલંબન શક્તિના ભંડારનો છે, આલંબન શક્તિના ભંડારનું છે, પણ એમાં સ્વભાવ મુક્ત થઈ જાય છે. એટલે લક્ષ અને લક્ષણ એવા બે વિભાગ અસ્ત થઈ જાય છે, પર્યાય અને દ્રય એવા બે વિભાગ અસ્ત થઈ જાય છે, સામાન્ય અને વિશેષ એવા બે વિભાગ અસ્ત થઈ જાય છે. કેમ અસ્ત થઈ જાય છે? એનું કારણ છે કે જે વિશેષ ભાવ છે એ પોતે જ અવલંબન લેનાર ભાવ છે. વિશેષ ભાવ છે એ પોતે અવલંબન લેનાર પોતે જ છે, એટલે એનું લક્ષ જ્યાં સામાન્ય ઉપર જાય છે, શક્તિના પિંડ ઉપર જાય છે, ત્યારે એ પોતે પોતાને ભૂલીને જાય છે. પોતે પોતાને વેદતો હોવા છતાં અવલંબન છોડીને જાય છે. અવલંબન આટલા આનો લીધો છે, આ તો વિશે સુખમ પડે છે ને એ સામે. અવલંબન લેનાર અને અવલંબાનાર એવા બે ભેદ નથી રહેતા, છતાં પ્રક્રિયા એ પ્રકારે છે કે જે અવલંબન લેનાર છે એ પોતે વેદન સ્વરૂપ હોવા છતાં પર્યાય અંગ છે, એ પર્યાય અંગ પોતે વેદન સ્વરૂપ હોવા છતાં પોતે પોતાના અવલંબનમાં નથી વર્તતો. એને સમજાવવું હોય તો એમ કહેવાય, છતાં એવો દ્રવ્ય પર્યાયનો ભેદ અનુભવ કાળમાં નથી. શરૂઆત ક્યાંથી થાય છે? ઉપાર ક્યાંથી આવે છે? ચૈતન્યના પ્રગટ પ્રગટપણાથી એનું ગ્રહણ થવાનો ઉપાડ આવે છે, વિધિ ત્યાંથી આવે છે. નહીતર શું થાય કે જો એમ ન હોય તો જે સામાન્ય છે અવ્યક્ત રૂપ છે એના અનુમાન ઉપર જવું પડશે. અવ્યક્ત છે ને એ પ્રગટપણે જોવામાં આવતું નથી, ઉત્પાદરૂપ નથી, વ્યક્તરૂપ નથી અને અનુભવ ગોચર પણ નથી. એટલે જે સ્વભાવ અનુભવ ગોચર છે ત્યાંથી એનું ગ્રહણ થાય છે, પકડાય છે ત્યાંથી, ઓળખાય છે પણ ત્યાંથી, અને ગ્રહણ પણ ત્યાંથી થાય છે. એક વખત રાત્રિ ચર્ચામાં આવો એક પ્રશ્ન છે, એનો આવો બહુ સરસ માર્મિક કરાય છે. તો કોઈ પૂછ્યું કે કેમ અનુભવ કેવી રીતે કરવો, કેવી રીતે અનુભવ કરવો, ત્યાં જે જ્ઞાન 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 પણ જે સતત જ્ઞાનનો પ્રવાહ છે એ પર્યાય ઉપર થી દ્રવ ઉપર ચાલ્યું જવું, પર્યાય ઉપર થી દ્રવ ઉપર ચાલ્યું જવું. કેમ કે વ્યક્ત અવ્યક્ત ને બતાવનારું, અવ્યક્ત કેવું છે એને બતાવનારું વ્યક્ત છે. જો એ વ્યક્ત પણ ન બતાવાતું હોય તો એનું કોઈ અનુમાન કરવું પડે, આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ. એ વિકલ્પ ક્યારે ન થાય અને એ પ્રત્યક્ષ ક્યારે થાય? એ પ્રત્યક્ષ નથી થતા. આ જે પ્રત્યક્ષ છે એના ઉપરથી આખું એકદમ તાદ્રશ છે ને પત્ર પ્રત્યક્ષ થાય છે. એનો તાદ્રશ ભાવ ઉઠાવવો હોય કેવળ અનુમાનથી, અનુમાનની કલ્પનાથી ન થઈ શકે. એટલે અનુમાનનો વિષય નથી, એમ કે આત્મા છે તે અનુમાનનો વિષય નથી. ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી છે, તમને પરિણમન કરેલું નથી. ઉપયોગ છે તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. હવે ત્યાં માત્ર એનું પર્યાયત્વ નથી પકડાતું, વિશેષતા આ છે. જે ખૂબી છે એ આટલી છે કે પર્યાયમાંથી પકડાવતી હોવા છતાં પર્યાયત્વ માત્ર પકડાતું નથી, આસન દ્રવ પકડાય છે. એ તો એમ જ છે ને, દૂરથી અહીંથી સોનગઢ જઈએ છીએ અને પરમા પરમાગમ મંદિરના શિખરનો ઉપરનો ભાગ દેખાય છે, તો શું કહીએ છીએ કે એ પરમાગમ મંદિર દેખાણો દેખાય. એક ભાગ દેખાણો છે, એક અંશ દેખાણો છે. એક અંશ ઉપરથી આખું અંશી દેખાણું છે એમ લેવામાં આવે છે. બસ આ એની પરિપક્વ જ્ઞાનની આ વાસ્તવિક પરિસ્થિતિ છે. આ જ્ઞાન કરવાની વાસ્તવિકતામાં રહેલી છે. જ્ઞાન ભલે કોઈ એક અંશને વિષય કરે તો પણ અંશી સહિત અંશને વિષય કરે છે અને તેથી નિશ્ચય નહીંને અવલંબનારો ઉપયોગને નિશ્ચય નહીંનું પરિણામ, નિશ્ચય નહીંના વિષયભૂત ત્રિકાળી શક્તિના ભંડારને અવલંબનારો ઉપયોગ છે. અને એમ કહેવાય છે કે અહીંયા નિશ્ચય નહીં કામ કર્યું તો પણ એ પ્રમાણ વિના પ્રવર્તતો નથી. નહીં પ્રમાણ વિના કદી પ્રવર્તતો નથી. એટલે આખાનું ગ્રહણ સહિત જ અંશ છે, અંશ છે. એમાં એકાંત અંશનું ગ્રહણ હોય એમ અવલંબનમાં ફરક છે. અવલંબન જુદી વસ્તુ છે, આખું જ્ઞાનમાં આવું જુદી વસ્તુ છે, વેદન જુદી વસ્તુ છે. એમ જ્ઞાનમાં અનેક પડખા પડે છે. આ વિષયની આ વિષયની સૂક્ષ્મતા છે કે આખો પદાર્થ પ્રમાણનો જ્ઞાનમાં વિષયભૂત થાય છે ત્યારે બે પડખા બી જુદી જુદી રીતે પડે છે. અવલંબનનું જે પડખું છે એમાં વેદન નથી ને વેદનનું જે પડખું છે એમાં અવલંબન નથી. આ વિષય બીજી બેનસી એ વચનામૃતમાં બહુ સ્પષ્ટ છે. એના ઉપરના વ્યાખ્યાનો સ્પા છે ત્યારે જરા અભ્યાસથી વાંચવા જેવા વ્યાખ્યા પ્રવચનો તો એ વિષયને બહુ ખોલીને આવેલા છે. આપણે તો પ્રત્યક્ષ સાંભળ્યા છે કે એ વિષય પ્રવચન ચાલતું હતું ત્યારે સાંભળવાનું બન્યું છે. એકદમ ખોલીને એ વિષયનું કહે છે કે જ્યાં અવલંબન છે એ અવલંબનભૂત વિષયનું વેદન નથી આવતું. જે પર્યાયમાં વેદન થાય છે ત્યાં અવલંબન નથી. વેદનની પણ એક અપેક્ષા એ મુખ્યતા છે, એક અપેક્ષા એ અવલંબનની પણ મુખ્યતા. બંને વાત પોતપોતાના સ્થાનમાં છે અને એટલા માટે પ્રવચન સારનો વિસ્મો બોલી દીધો છે. નહીં આલિંગી તેવી પર્યાય એ સિદ્ધાર્થમાં છે, એમાં વેદનની પ્રધાનતા છે. આપણે બે ત્રણ બે જ જગ્યાએ આમાં પરમાગમ સારમાં ખસેલા મહારાજમાં ગૌણતા કરી છે, વેદનની ગૌણતા કરી છે, નહીં ચાલે
બરોબર
એવી વાત લીધી છે. वेदन मुख्य 544 समयसार गाथा 11 पर्याय ने गौण करीने अवतार से लेके 552 544 आंक है बोलनो जो अंक है 544 समयसार गाथा 11 पर्याय ने गौण करीने अवतार से लेके क्या तो पर्याय नो आश्रय छोड़ावा नो अवलंबन आश्रय એટલે અવલંબન છોડાવવા પર્યાય ને ગૌણ કરી અવતાર કહી હતી. પરંતુ હવે વિષય છેડવો છે, પણ પર્યાય સર્વથા નથી જ એમ નથી. એક તો એની હયાતી ચાલી સ્થાપિત વ્યાખ્યાન કરતા સર્વથા નથી એમ તો લીખો જ નહીં. ગૌણ થતા ભલે એનો ગૌણપણોમાં નહીવત જેવું સ્થાન થઈ જતું હોય તો પણ એ સર્વથા નથી, અભાવરૂપ છે એમ તો નથી. અહીં ગાથા 15 તો જેમાં અબધ સ્વરૂપ આત્મા અનુભવમાં આવ્યો તે પર્યાય મુખ્ય જ છે. આશ્રય નથી છતાં પર્યાય મુખ્ય છે. કાંઈ વિધિ ઉપડાવી છે 15 ગાથામાં. નાન 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 સામાન લેવું છે, ત્યાંથી આખો સ્વભાવ ગ્રહણ કરાવવા છે. આખા સ્વભાવની પકડ ત્યાંથી આવશે. 15 ગાથાની વાત ઉપાડી ગાથા 15 તો જેમાં અબધ સ્વરૂપ આત્મા અનુભવમાં આવ્યો જે સામાન્ય છે, અનુભવમાં આવ્યો તે પર્યાય છે. તે પર્યાય મુખ્ય છે, મુખ્ય છે ને તે પર્યાય જૈન શાસન છે એમ કહે. ક્યાં જૈન શાસન રહ્યું છે? રથયાત્રામાં નથી રહ્યું એમ કહે છે. પ્રતિષ્ઠાની ધમાલમાં નથી રહ્યું, પણ આત્માના શુદ્ધ વેદનની પર્યાયમાં જૈન શાસન, સકળ જૈન શાસન અહીંયા છે. આખે આખું જૈન શાસન. આ મારું જે દ્રય વિકાર વિનાનું વિતરાગી તત્વ છે એનું લક્ષ કરું છું ત્યાં પર્યાયમાં વિતરાગતા આવે છે. એ વેદનની પર્યાય મુખ્ય જ છે. આ બે જગ્યાએ વાત આવે છે, અહીંયા સુધી હાથમાં આવે. આ વેદનની પર્યાય મુખ્ય છે. દ્રય વેદનમાં આવતું નથી, પર્યાય વેદનમાં આવે છે. એ વેદનની પર્યાય મારે મુખ્ય છે. શું કહે છે? વેદનની પર્યાય મારે મુખ્ય છે. તેને તું ગૌણ કરી નાખે નહીં ચાલે નાથ એમ કહે છે. એને તો એમ ગૌણ કરી નાખે એ નહીં ચાલે. ગૌણવાળાની વાત કરી છે, છતાંય તે એમ ગૌણ કરવામાં હાથરવા જેવું છે. ગુખી મારે દ્રવ્યની મુખ્યતા, દ્રવ્યની મુખ્યતા પર્યાયને ગૌણતા તોય ચાલે એવું નથી. એને આ વિવિધતા ન સમજાય, એને પરસ્પર વિરોધ લાગે. જેને ગુખી માર્યું હોય દ્રવ્યની મુખ્યતા, એને અહીંયા આવી જાય પર્યાયને તું ગૌણ કરીશ ના કરીશ તો નહીં ચાલે, નહીં ચાલે એમ કે આમ ન ચાલે એમ કેવું છે. શાસનમાં આમ ન ચાલે એમ કેવું છે. જો ધ્યાન થતું પૂર્ણાનંદનો નાથ જ્યાં જાણ્યો અને અનુભવમાં આવ્યો એને ગૌણ નહીં થાય હો એમ કહેતા. શૈલી કઈ આવે? એ તો તને દ્રવ્યનું લક્ષ આશ્રય કરાવવા પર્યાયને ગૌણ કરી હતી. દ્રવ્યનું લક્ષ કરાવવા અથવા આશ્રય કરાવવા પર્યાયને ગૌણ કરી હતી. પણ વેદન તો પર્યાયમાં મુખ્ય છે. વેદન તો પર્યાયમાં મુખ્ય છે. ભલે દ્રવ્યનું આશ્રય કરાવવા પરિણામને ગૌણ કર્યા, પણ એ પરિણામ ક્યાં જતા રહે? એ પરિણામ અસ્થિરૂપ વેદાય તો ક્યાં જાય? હા, આ તો આત્મા પુકાર કરે છે કે વિતરાગ સ્વરૂપ જે મારું દ્રવ્ય છે તેનું લક્ષ કરતા મને વિતરાગતા વેદનમાં આવે છે અને એ વેદન મને મુખ્ય છે. આશ્રય કરવા માટે મુખ્ય નથી. વેદન વેદન અપેક્ષા એ વેદન મુખ્ય છે અને દ્રવ્ય ગૌણ છે. ત્યાં દ્રવ ગૌણ છે, ત્યાં વેદન ની અપેક્ષા એ દ્રવ ગૌણ છે, વેદન મુખ્ય છે. એ વિષય બહુ સ્પષ્ટ શબ્દોમાં મલાડના છેલ્લા ગુરુદેવના બ્રહ્મજયંતિના પ્રવચનોમાં બહુ સારી વિચાર. એ દ્રવ દ્રવ ગૌણ કહ્યું તો એ તો આપણા બધા અભ્યાસીઓ થોડાક વર્તી ગયા હતા. આ શું વાત આવે છે? દ્રવ પર્યાય ગૌણ છે, પર્યાય ગૌણ છે એ તો આપણે ટીપી ટીપીને નક્કી કર્યું છે. પર્યાયને ટીપી નાખી છે અને હવે એમ કહે છે કે દ્રવ ગૌણ છે ને આ પર્યાય નથી છે. આ તો કઈ જાતું ના, એ પણ પ્રકૃતિ છે. જ્યાં વિધિનો વિષય ચાલે છે અને જ્યાં વેદનથી ગ્રહણ કરવું છે ત્યાં એની ગૌણતા એ રીતે કરે એને ચાલે. એ ચાલે નહીં એમ વાત કરે. જ્યાં વેદનથી ઉપડીને આખો આ ગ્રહણ કરી લેવો છે આત્મા, એવી વિધિ ચાલે છે. આખા મુખ માર્ગમાં એ વિધિ ચાલે છે. ત્યાં એ સ્થાનમાં પર્યાયને ગૌણ કરવાનો વિષય જ નથી. ત્યાં તો વેદન જ મુખ્ય છે, દ્રવ્ય ગૌણ છે. અને જ્યાં આશ્રય કરવાનો વિષય ચાલે છે ત્યાં પર્યાય ગૌણ છે. બીજી કોઈ પદ્ધતિ નથી, બીજી કોઈ વિધિ નથી. એની આ પ્રેક્ટિકલ સાઈડ છે, એકદમ આ એની વાસ્તવિકતા છે. બીજી કોઈ રીતે કોઈ વિધિ આ વિષયની થઈ શકે એવું નથી. અનુભવની વિધિ જ નથી, બીજી રીતે પછી ક્યાં કરે? એક હોય ત્રણ કાળમાં પરમાર્થ, જે પરમાર્થ પંથ છે, માર્ગ છે, વિધિ છે, આ એક જ પ્રકારે છે, બીજા પ્રકારે નથી. એ પંદરમી દાખાનો વિષય છે, એ વિધિનો વિષય છે. દરેકને એનું પોતપોતાનું સ્થાન લેવું જોઈએ કે જ્યારે અવલંબનનો વિષય છે એ એક અંશ છે, વેદનનો વિષય છે એ પણ એક અંશ છે. સામાન્ય અને વિશેષાત્મક જે આખો દ્રવ છે એ આખા દ્રવના જ્ઞાનપૂર્વક બંને થાય છે. એમાં આખા કેમ ત્યાં નિર્વિકલ્પ અધ્યાત્મનું પ્રમાણ છે. ત્યાં નિર્વિકલ્પ દ્રવ પર્યાયના ભેદ પાડ્યા વિના અધ્યાત્મનું પ્રમાણ છે. એટલે એકાકાર અનુભવરૂપ પ્રમાણ છે. એ શું છે કે જે અવલંબનારી જે પર્યાય છે એ પોતે વેદન, પોતાના વેદનમાં રહીને પરિણમે છે. પર્યાય પર્યાયના એટલે જ્ઞાન, જ્ઞાન વેદનમાં એકાકાર રહીને, જ્ઞેયોનો આશ્રય છોડીને, જ્ઞેયોનો એકલો નહીં, જ્ઞેયાકાર જ્ઞાનનો પણ આશ્રય છોડીને, જ્ઞાનમાં પર્યાયત્વનો પણ આશ્રય છોડીને અને સામાન્યમાં ગુણભેદોનો પણ આશ્રય છોડીને, આ બધું છોડીને એકલા સામાન્યને અવલંબે છે. એ અવલંબનારી પર્યાય પોતે પોતાના વેદનમાં રહીને અવલંબે છે. દ્રવ્યના વેદનમાં નથી જતી પર્યાય, પોતાના વેદન મારીએ છે એને સ્વસંવેદ નિવૃત્ત થાય છે. જ્યારે એ પર્યાયને પર્યાય દ્રવ્યને અવલંબે છે ત્યારે અવલંબવાના કાળમાં વેદન ઉગ્ર થાય છે, સ્વસંવેદન ઉગ્ર થાય છે, જ્ઞાનનું જ્ઞાન વેદન વધે છે, એને શક્તિ વધી, શક્તિ ખીલી એમ કહેવામાં આવે છે. અહીંયા તો થોડી એકબીજો વિશેષ થોડી ગુજરાત પંડિત જયચંદજીએ આ જગ્યાએ એકબીજો વિશેષ કરી દીધો છે. સાત નંબર બોલ છે એમાં ભેદ જ્ઞાનનું લક્ષણ
છે એમ.
નામ ને રાગનું વેદજ્ઞાન થાય છે એનું લક્ષણ શું? વિચાર થાય અને વેદજ્ઞાન થાય, બે વચ્ચેનો આંતરો અહીંયા જે કે ભેદ જ્ઞાન થવાનું એ લક્ષણ છે કે જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે, આ એનું લક્ષણ છે. અને જ્ઞાન અને રાગ વચ્ચે જ્ઞાન અને રાગ વચ્ચે ભેદ જ્ઞાન થવાનું લક્ષણ છે. શું લીધું? જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે, થોડો નહીં પણ તીવ્ર અનાદર ભાવ જાગે, ભઠ્ઠી એમ કેવું છે. રાગ છે એ ભઠ્ઠી લાગે, મંદ રાગ ભઠ્ઠી લાગે. આ તો સ્થૂળ પરિણામમાં જીવોને તીવ્ર રાગ થાય છે એ ભઠ્ઠી લાગતી નથી, આ તો કહે છે મંદ રાગ ભઠ્ઠી લાગે. આ ભેદ જ્ઞાન થવાનું લક્ષણ છે. આત્મામાં રાગની ગંધ નથી. રાગના જેટલા વિકલ્પો ઉઠે છે તેમાં બળું છું, તેમાં દુઃખ દુઃખ ને દુઃખ છે, ઝેર છે, તેમ પહેલા જ્ઞાનમાં નિર્ણય કરે તો ભેદ જ્ઞાન પ્રગટ થાય. અને ભેદ જ્ઞાન પ્રગટ ત્યારે એને એવો અનાદર ભાવ લાગ્યા જાગ્યા વિના. અહીંયા કે છે કે ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. એક એક લીટીમાં કેટલી વાત કરી છે. જ્ઞાન સ્વરૂપ છે, ઉપયોગ છે, તે જ્ઞાનનું સ્વરૂપ છે, પ્રગટ જ્ઞાનનું એ સ્વરૂપ છે. ભલે અપ્રગટ ભંડાર ઘણો ભર્યો હોય, અનંત જ્ઞાન ભર્યું હોય, કેવળ જ્ઞાનની એક પર્યાયથી અનંત ગુણ એવો ભંડાર ભર્યો છે, તો પણ જ્ઞાનનું સ્વરૂપ આખા ભંડારને પહોંચવા માટે આ એનો દ્વાર છે, દરવાજો છે, ઉપયોગ દ્વાર છે એનો, અહીંથી પ્રવેશ મળે છે. એટલે તો અનુભવ પ્રકાશકારે એ વિધિમાં એ વાત લીધી છે કે ઉપયોગ દ્વારમાં ચૈતન્યનો સ્વભાવ, જ્ઞાન દર્શન સ્વભાવ પ્રકાશે છે. પ્રકાશે છે એટલે વેદાય છે, પ્રસિદ્ધપણે પ્રગટ થાય છે. ત્યાં એને ચિંતવતા, ઉપયોગ દ્વારમાં સ્વભાવના પ્રકાશને ચિંતવતા ચિત્ત પરિણતિમાં ચૈતન્ય રસ ઉત્પન્ન થાય છે. એ ચૈતન્ય રસ જે જામે છે, એ રસ વધીને વિકલ્પને તોડે છે. એ વિભાવ રસને, ચૈતન્ય રસ છે એ વિભાવ રસને તોડે છે. અને ક્રોધાદી ભાવ કર્મ જોયું, ભાવ કર્મ જડ છે એમ અહીંયા કહે છે. નાનાવરણાદી દ્રવ્ય કર્મ તો પરમાણુની પર્યાય છે, દ્રવ્ય કર્મ છે એ તો પરમાણુની પર્યાય છે. શરીરાદી નવ કર્મ એ પરમાણુની પર્યાય છે, પરંતુ ક્રોધાદી ભાવ કર્મ એ પણ જડ છે. ચૈતન્ય વિકાર હોવા છતાં, રાગાદી ક્રોધાદી ભાવ ચૈતન્ય વિકાર હોવા છતાં, ચૈતન્યનો અવસ્થા અંશ હોવા છતાં, આખી અવસ્થા નહીં પણ અવસ્થા અંશ હોવા છતાં, કેમ કે અનેક ગુણો છે ને, જ્ઞાન પણ છે, છતાં એને જળ સદ્રશ એનું પરિણમન જોઈને અથવા એમાં જ્ઞાનનો અભાવ જોઈને, જ્ઞાનથી પકડવો છે ને આત્મા, જ્ઞાનનો અભાવ જોઈને એ અજીવ છે, જળ છે એમ કહેવામાં આવે છે. કેમ કે જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં જીવ છે, જ્યાં જ્યાં જીવ છે ત્યાં ત્યાં જ્ઞાન છે. આ જ્ઞાન માર્ગણાથી જીવને પકડે. 14 માર્ગણા છે, 14 ગુણસ્થાન, 14 જીવસ્થાન, 14 માર્ગણા સ્થાન, એમાં જ્ઞાન માર્ગણા નામની માર્ગણા છે. સંયુક્ત માર્ગણા, ભવ્યત્વ, જ્ઞાન માર્ગણા છે 14 માર્ગણા. હવે એક વિશેષ વાત એ છે કે તે જળ છે તેમને અને જ્ઞાનને પ્રદેશ ભેદ હોવાથી અત્યંત ભેદ છે. રાગાદી ભાવ કર્મના પ્રદેશ જુદા અને દ્રવ્ય અને આત્માના ચૈતન્યના જ્ઞાનના પ્રદેશ જુદા. આ પ્રદેશ પેલા જે અસંખ્ય પ્રદેશો છે એવા ક્ષેત્ર સ્વભાવની વાત નથી, પણ રાગથી ભિન્ન પાડવા માટે જે ક્ષેત્રમાં જ્ઞાનનો અનુભવ થાય છે અને જ્યાં જ્ઞાનનો અનુભવ થાય છે ત્યાં અવલંબન લેતા અનુભવ થાય છે, ચૈતન્ય સ્વભાવનું અવલંબન આવે છે, એ અવલંબન ભૂત એટલે જેનો આધાર લેવામાં આવે છે ત્યાં જો રાગ હોત, જેનો આધાર લેવામાં આવે છે તે સત્તામાં રાગ હોત તો રાગનો અનુભવ થયા વિના રહેત નહીં. માટે તે સત્તામાં રાગ નથી એમ કહેવાય. જ્ઞાનની સત્તામાં રાગ નથી, રાગની સત્તામાં જ્ઞાન નથી, માટે બંનેના પ્રદેશો જુદા છે. એમ નથી કે જીવના જે પ્રદેશો છે આ ફિઝિકલ એરિયામાં એની અંદર અમુક ભાગમાં રાગ થાય છે અને અમુક ભાગમાં જ્ઞાન થાય છે એમ નથી. પરિણમનની અપેક્ષા એ તો પૂરા ભાગમાં ચારિત્ર ગુણની પર્યાય અને જ્ઞાન ગુણની પર્યાય, વિકારી હો કે અવિકારી હો, પૂરા ભાગમાં પરિણમે છે. છતાંય અહીંયા ભેદજ્ઞાન કરાવવાની એક શૈલીથી વાત કરી છે, એક શૈલી છે, આ વાત કરવાની શૈલી
છે.
રાગ થાય છે છતાંય એને રાગનો અનુભવ નથી કરતા, તો કહે છે કે આની સત્તા જુદી છે, એનું સત જુદું છે. સત જુદું હોય તો સત્તા જુદી હોય, જો સત્તા જુદી હોય તો બે ક્ષેત્ર એક રહેતા નથી, એમ એનું અધ્યાત્મ એમ ઉભું કર્યું છે. આમાંથી અધ્યાત્મ ઉભું કર્યું છે. જે એક ક્ષેત્રમાં રાગ થાય છે તે જ ક્ષેત્રમાં જ્ઞાન થાય છે, તે જ ક્ષેત્રમાં અનંત ગુણ પરિણમે છે, તે આગમનો વિષય છે. અને રાગમાં જ્ઞાન, રાગની સત્તામાં, જ્ઞાનની સત્તામાં રાગના પ્રદેશો નથી, રાગના પ્રદેશોમાં જ્ઞાનના પ્રદેશો નથી, તે અધ્યાત્મની શૈલી છે. આગમથી અધ્યાત્મ પર થઈને વાત કરે છે. આગમ અને અધ્યાત્મ અહીંયા પરસ્પર વિરુદ્ધ દેખાવા છતાં આગમને ખોટું ઠરાવીને વાત નથી, વિશેષતા છે. એમ કે આપણે ગુરુ થઈ ગયા ને બધા એમના દેવેન્દ્ર કીર્તિના શિષ્ય ધર્મદાસજી, ધર્મદાસજી કે હું સપ્તમ દ્રવ છું. શું કીધું? હું સપ્તમ દ્રવ્ય છું. પણ હવે વિતરાગોએ સર્વજ્ઞોએ આ જગતમાં છ દ્રવ્યો જોયા છે, આ હાથમાં તમે ક્યાંથી ઉભો કર્યો? તો કે હું સપ્તમ દ્રવ્ય છું, પણ એનો અધ્યાત્મ છે. એ આગમના વિષયથી પર થઈને વાત કરે છે. એમ કહેવાનો આગમના વિષયને જાણે કે ઉલ્લંઘન કરતા હોય એવું લાગે, એમ કહેવાનો તે અનુભવી આત્માને અધિકાર છે, એ પોતાના સ્વતંત્ર અધિકારથી કહે છે. ભાષાનો નિયમ એવો છે કે કોઈ શબ્દને તોડમરોડ ન કરી શકાય, છતાં કવિને અધિકાર છે તોડમરોડ કરવાનો. એમ અહીંયા અનુભવી જીવોને આ અધિકાર છે. ઘણી એવી વાતો નીકળે છે કે જે આગમના વિષયથી આગળ જઈને વાત કરવાની હોય છે. અનુભવે છે ત્યારે કે છે હું તો હાથમાં છું, મારી જાતને અને આ જગતના જીવોની જાતને જાણે કઈ લેવા દેવા. ભિન્નપણું ખેંચવાની આ એક પદ્ધતિ છે, એ આત્માને ગુણ કરે છે, આત્માને લાભ કરે છે, એ આત્માને સ્વભાવમાં સ્થિર લાવે છે, એ આત્માની સ્વરૂપ સ્થિરતાનો સ્થિતિકરણનો ઉત્કૃષ્ટ ભાવ છે, સારો વિશેષ ભાવ છે. એટલે એમ કહે છે કે તેમને અને જ્ઞાનને પ્રદેશ ભેદ હોવાથી અત્યંત ભેદ છે. હવે આગમના વિષયમાં આ વાત ખેંચી જાય અને પ્રદેશ ભેદ માને તો ગ્રહિત મિથ્યાત્વનું કારણ થાય. આગમ પદ્ધતિમાં આ અધ્યાત્મ પદ્ધતિના વિષયને આગમ પદ્ધતિમાં લઈ જાય અને પ્રદેશ ભેદની પકડ કરે તો ગ્રહિત મિથ્યાત્વનું કારણ થાય. એટલે જ્યાં જે વાત ચાલતી હોય, જે અપેક્ષાથી ચાલતી હોય, ત્યાં બીજી ટાંગ લગાડી અડાડવી જોઈએ
નહીં.
શું ગાંધીજીએ કહ્યું ને 645 ગુણમાં કે જ્યાં જે અપેક્ષાએ વાત ચાલે છે ત્યાં બીજી અપેક્ષાની ટાંગ વચમાં લગાડવી
નહીં.
હાલ તો એને આટી મારીને પાડી દઈએ ને એ ભાઈ પાડી દેવાની વાત છે. એમ અહીંયા શું કહેવા માંગે છે, કહેનાર શું કહેવા ધારે છે એ બરાબર ખ્યાલમાં આવે તો એને ક્યાંય શંકા પડે એવું નથી. એટલે જ એમ કહું છું કે દ્રવ્યાનું યુગ છે અને અધ્યાત્મનો વિષય છે એ જ્ઞાનીના સમાગમે સમજવા યોગ્ય છે, નહીતર સંદેહના સ્થાન ઘણા થશે. સંદેહનું સ્થાન રહેશે તો વિકલ્પ તને ઘણા થશે. જો એમ નહીં થાય અને તને એમ લાગે છે કે ના ના મને તો એમને મારી મેળે સમજાય છે તો સ્વચ્છંદ થઈ જશે. બે તકલીફ છે. એટલે ત્યાં એને એમ કીધું છે આ વિષયના જે નિષ્ણાત છે, એક્સપર્ટ છે, એ જ્ઞાની અનુભવી છે. એના સમાગમમાં રહીને તું આ વિષયને સમજવાની કોશિશ. માટે ઉપયોગમાં ક્રોધાદિક કર્મ તથા નો કર્મ નથી. ઉપયોગમાં ક્રોધાદિક ભાવ કર્મ, જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ તથા શરીર આદિ નો કર્મ નથી. અને ક્રોધાદિકમાં ભાવ કર્મમાં, જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ તથા શરીર આદિ નો કર્મમાં ઉપયોગ નથી. ક્યાંય ઉપયોગ નથી. દ્રવ્ય કર્મ અને નો કર્મમાં તો ઉપયોગ નથી, ભાવ કર્મમાં ઉપયોગ નથી. આમ ભેદના આ શરીરમાં તો આત્મા નથી એમ કહે છે, પણ તારા રાગમાં આત્મા નથી. શરીરમાં તો જ્ઞાન નથી. આ ભૂખ કોને લાગે છે? આત્માને લાગે છે કે શરીરને લાગે છે? એ શરીરની અવસ્થા જે જઠરાગ્નિના પરમાણુઓની ઉષ્ણ પર્યાય અગ્નિ છે ને, અગ્નિની ઉષ્ણ પર્યાય એનું જ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે. ન તો ભૂખ શરીરને લાગે છે, ન તો ભૂખ આત્માને લાગે છે. પણ એ ઉષ્ણ પર્યાયનું જે થવું એને ભૂખ એવું કહેવામાં આવે છે, પણ લાગવું એવું કાંઈ શરીરને છે નહીં. એમાં વેદનનો અભાવ છે. જે જઠરાગ્નિના પર્યાય પરમાણુઓ ઉષ્ણતાને ભજે છે એનામાં જ્ઞાનનો અભાવ છે, તેને શું લાગે? અને જેને જ્ઞાન થાય છે એને પરમાણુની પર્યાયનો અભાવ છે, ઉષ્ણ પર્યાયની પરમાણુનો એને અભાવ વર્તે છે, તો એને શું ભૂખ લાગી કે એને કાંઈ નથી લાગી? આમ છે, કલ્પના કરે છે અભેદપણે હું શરીર રૂપ છું, દેહાદી સ્વરૂપ હું છું, એવી શરીર સાથેની અભિન્નપણાની કલ્પનામાં ભૂખ મને લાગી એવો એક ભાવ થાય છે. એ વિકારી ભાવ છે, એ વિભાવ ભાવ છે. એ ભાવ આત્માને દુઃખદાયક છે, અને તેથી તે વિભાવ ભાવ હોવાથી આત્માને દુઃખદાયક છે. ભૂખ લાગી એ શું છે? અહીંયા જઠર છે ત્યાં જે અગ્નિ તત્વ છે એ આયુર્વેદનો વિષય છે. મુખ્ય એનું સ્થાન છે એ જઠરમાં છે. આમ તો અગ્નિ તત્વ આખા શરીરમાં વ્યાપેલું છે આયુર્વેદને હિસાબે. એટલે તો આપણે કહીએ છીએ ને કે તમારું ટેમ્પરેચર કેટલું છે કે 98.4 એ તમારો નોર્મલ ટેમ્પરેચર છે. પછી હિન્દુસ્તાનમાં હોય કે અમેરિકામાં રહેતો હોય, ઉત્તર ધ્રુવમાં રહેતો હોય કે દક્ષિણ ધ્રુવમાં રહેતો હોય, મનુષ્ય શરીરનું નોર્મલ ટેમ્પરેચર છે એ 98.4 છે. હવે એમાંથી ઓછું બધું થાય તો ગડબડ, ઓછું થાય તો શરદી, ને વધુ થાય તો તાપ. એટલે એને એ ટેમ્પરેચર મેન્ટેન કરવું જોઈએ. ઠંડા પ્રદેશમાં રહીએ તો ગરમીના સાધનો ઉછાવે, ગરમ પ્રદેશમાં રહે તો શીતળતાના સાધનો ઉછાવે, પણ એ ટેમ્પરેચર તો એને મેન્ટેન કરવું જ રહ્યું. આમાં બીજું કાંઈ ચાલે નહીં. આખા શરીરમાં એ આપતું છે, એનું મુખ્ય સ્થાન છે જઠરમાં. એ આયુર્વેદનો બહુ બળો વિષય છે અગ્નિ તત્વનો. અહીં તો એટલી જ વાત છે કે એ જઠરના પરમાણુઓમાં અગ્નિ ઉષ્ણ પર્યાય સતેજ થાય છે ત્યારે એક વેદન એમાં ઊભું થાય છે. એ પ્રકૃતિનો સ્વાદ છે. જે ભૂખ લાગવી એવો જે અનુભવ થાય છે ને, એ પરમાણુનો પરિપક્વતાનો એક સ્વાદ છે. દ્રવ્ય કર્મમાં અશાતા વેદનીનો ત્યારે ઉદય હોય છે, નો કર્મમાં ત્યારે ત્યાં જઠરના વેદનનો સન્નિકર્ષ છે એટલે ત્યાંથી ખ્યાલ આવે છે કે મને અહીંયા ભૂખ લાગી છે, ભૂખ લાગી છે. પણ આત્માને જ્ઞાન થાય છે, જ્ઞાન સ્વરૂપી એવા આત્માને તો જ્ઞાન થાય છે. એને પરમાણુની પર્યાય થતી જ નથી. પરમાણુની પર્યાય જે થાય છે એને જ્ઞાન થતું જ નથી. આમ છે. પણ પરમાણુની પર્યાયનું જ્ઞાનમાં જ્ઞાનની સ્વચ્છતાને કારણે પ્રતિબિંબ પડે છે. પણ જીવ હું જ્ઞાન સ્વરૂપી છું એમ નહીં સમજતો હોવાને લીધે, અને એવા સમજણરૂપ જ્ઞાનમાં સ્થિર નહીં રહેતો હોવાને લીધે એને મને ભૂખ લાગી છે ને મારે ખાવું પડશે, ને મારે ખાધા વિના ચાલશે નહીં એવી એને એક કલ્પના થાય છે. વસ્તુતાએ અનાદિ અનંત કોઈ જીવે કાંઈ ખાધું જ નથી. કોઈ પરમાણુને એણે ક્યારે ખાધો? આમ છે. આ મુનિઓને માસ માસ ખમણના ઉપવાસ પછી પણ જરાક અંતરાય પડે 46 દોષ રહિત એનો આહાર હોય છે, શુદ્ધ આહાર. 46 દોષમાંથી એક પણ દોષનો એનો ખ્યાલ આવે તો એને આહારનો પ્રકાર વૃત્તિ ઉડી જાય છે. આહારની વૃત્તિ એની નથી રહેતી. એને અંતરાય પડે છે એનો અર્થ એમ નથી કે એને આકુલતા થાય છે, અરે રે એક મહિનાના ઉપવાસને પારણે આ અંતરાય પીડ્યો, એનું દુઃખ નથી. એને એ નિજાનંદમાં લીન થાય છે. જ્યારે એમની આહારની વૃત્તિ ઉડી જાય છે, છૂટી જાય છે, ત્યારે પ્રચુર આનંદમાં એ લીન થઈ જાય છે, સુખમાં લીન થાય છે. અંદરથી એક ભરતી આવે છે, સુખની ભરતી આવે છે. એમાં એ શીતળતાના ફુવારામાં એ નાય છે. એનું એને જરાય દુઃખ નથી. આ પરિસ્થિતિ એવું શું છે? આમ થવાનું શું કારણ છે? કે આમ થવાનું કારણ આત્મા અનાહાર સ્વરૂપ છે. એવા આત્મભાવમાં એ સ્થિર થઈ જાય છે, સ્વરૂપસ્થ થઈ જાય છે. એટલે એને સ્વરૂપમાં રહેલો જે આનંદ એનો આહાર થાય છે. આનંદામૃત નિત્ય ભોજી, એ આનંદનું ભોજન કરે છે. ઉદ્ગળ પરમાણુ તુચ્છ છે, એનું ભોજન કરવાનો પ્રશ્ન રહેતો. કહે છે કે ક્રોધાદિકમાં, કર્મમાં અને નવકર્મમાં ક્યાંય ઉપયોગ નથી. જાણે કે બંનેના પ્રદેશો ભિન્ન છે. દ્રવ કર્મના અને નવકર્મના તો પ્રદેશો ભિન્ન છે, પણ ભાવકર્મના પ્રદેશો પણ જાણે ભિન્ન છે. કેમ કે ક્રોધમાં જ્ઞાનનો અનુભવ નથી ને જ્ઞાનમાં ક્રોધનો અનુભવ નથી. આ રીતે તેમને પારમાર્થિક પરમ પ્રયોજન વાળો જે આધાર આધી સંબંધ છે તે તેમને પારમાર્થિક એટલે પરમ પ્રયોજન, તેમાં પ્રયોજનનો પરમ પ્રયોજનનો દ્રષ્ટિકોણ છે. એ દ્રષ્ટિકોણથી જોતા જરાય આધાર આદેશ સંબંધ નથી. દરેક વસ્તુને પોતપોતાનું આધાર આધેયપણું પોતપોતામાં છે. આપણે આ ક્ષેત્ર પ્રદેશ ભેદનો ચર્ચા અહીંથી ઉપડેલી છે, એકાશી ભાષે ત્રાસમાંથી. દરેક વસ્તુને પોતપોતાનું આધાર આધેયપણું પોતપોતામાં જ છે. દરેક તત્વને જ્ઞાન ભિન્ન સત્ત છે અને રાગ ભિન્ન સત્ત છે એમ જેવું છે. સત્તા ભિન્ન લીધી ને, સતની સત્તા ભિન્ન છે. આ બે ના બે સત જુદા પાડ્યા છે અંદર અંદર. એ રીતે ભેદ જ્ઞાન કરાયું છે ને એમાં આત્માના પરમ પ્રયોજનની સિદ્ધિ છે. એ રીતે ભેદ જ્ઞાન કરાવવામાં આવ્યું છે. કહેનારને આગમના વિષયનો ખ્યાલ નથી એમ સમજી લેવાની જરાય જરૂર નથી. આગમના વિષયનો ખ્યાલ હોવા છતાં આમ કહેવામાં આવે છે. ના, ભાવ અપેક્ષા, દ્રવ્ય અપેક્ષા એ જે આગમનો વિષય છે ત્યાં પ્રદેશ ભેદ હોય શકે નહીં. આત્મામાં અસંખ્ય પ્રદેશ એક જ પ્રકારે છે, પણ રાગના પ્રદેશો જુદા, પર્યાયના પ્રદેશો જુદા, દ્રવ્યના પ્રદેશો જુદા, એમ કરો તો ત્રણ પ્રકારના પ્રદેશો થઈ જાય. એવી રીતે દ્રવ્ય અપેક્ષા એ કોઈ પર્યાયના ત્રણ, આ વસ્તુના કોઈ ત્રણ પ્રકારે પ્રદેશ છે નહીં. એક જ પ્રદેશમાં રાગ છે, એક જ પ્રદેશમાં જ્ઞાન છે, એક જ પ્રદેશમાં દ્રવ્ય સામાન્ય છે. આગમ અપેક્ષાથી અધ્યાત્મ અપેક્ષા એ રાગ અને પર્યાય છે, ત્યાં દ્રવ્ય નથી. દ્રવ્યના પ્રદેશ ભિન્ન, રાગના પ્રદેશ ભિન્ન અને પર્યાયના પ્રદેશ ભિન્ન. શુદ્ધ પર્યાયના પ્રદેશ પણ ભિન્ન છે, કેમ કે અવલંબન બુદ્ધ જે વિષય એમાં પર્યાયનું અવલંબન આવતું નથી. જે અવલંબનભૂત વિષય છે એમાં પર્યાયનું અવલંબન આવતું નથી, માટે એના પ્રદેશ ભિન્ન લીધા. એમ કહેવામાં વાંધો નથી, પણ આમ સમજી લઈએ તો પાછું ગ્રહિત મિથ્યા તું હું એમ વાત છે. અનંત ગુણનું એક રૂપ છે એ જ દ્રવ્ય છે. અનંત ગુણનું એક રૂપ છે એ જ દ્રવ્ય છે. અનંત ગુણ કહો કે એનું એક રૂપ કહો કે દ્રવ્ય કહો, બંને એક જ છે. માટે ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધ ક્રોધમાં છે, એકબીજામાં એકબીજાનો સદંતર અભાવ છે. આ રીતે ભેદ વિજ્ઞાન બરાબર સિદ્ધ થયું. ભાવ કર્મ વગેરેનો અને ઉપયોગનો ભેદ જાણવો, તફાવત જાણવો, તે ભેદ વિજ્ઞાન છે. ભાવ કર્મ અને ઉપયોગનો ભેદ જાણવો, ઉપયોગનો ભેદ કહેતા એકનું પર્યાયત્વ ન લેવું, પર્યાયપણું ન લેવું, પણ ઉપયોગ ઉપરથી આખો જ્ઞાન સ્વભાવ જ્ઞાનમાં આવી જવો જોઈએ. ભલે ઉપયોગ ઉપરથી આવે, લક્ષણ ઉપરથી લક્ષ આવે, અને લક્ષ જ્યારે આવે ત્યારે એનો આશ્રય લક્ષ ન થતો હોવાથી લક્ષણ ગૌણ થઈ જાય છે, અથવા તો લક્ષ લક્ષણના ભેદ રહેતા નથી એમ કહેવામાં આવે. આ રીતે આ ગાથાઓમાં ભેદ વિજ્ઞાન કરાયું છે, અને આ ભેદ વિજ્ઞાન એ જ મોક્ષ માર્ગની શરૂઆતથી માંડીને સળંગપણે આખા મોક્ષ માર્ગમાં મોક્ષ માર્ગી જીવોને પ્રવર્તે છે.
દેવ શ્રી સિમંદર ભગવાન જય પરમ કૃપા શ્રી કાન ગુરુદેવ જય સનાતન દિગંબર જય ધારણ.